एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानगोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवा विचारक विशे ऊंडाणपूर्वक वात करवाना छीए जेमनो नाम राजकारण अने शक्तिनी चर्चामां अचूक आवे छे, ક્યારેક સારા અર્થમાં તો ક્યારેક ટીકા રૂપે।
હા બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ નિકોલો મેક્યાવેલીની। પૂરું નામ નિકોલો દી બર્નાર્ડો દી મેક્યાવેલી, ફ્લોરેન્સના હતા, ઇટાલીના પુનર્જાગરણ કાળના એક મુખ્ય ચિંતક। જન્મ 1469 અને અવસાન 1527।
મેક્યાવેલી નામ સાંભળી એટલે પેલો મેક્યાવિલિયન શબ્દ તરત યાદ આવે। આમ તો એનો અર્થ કુટિલ, સિદ્ધાંત વગરનું રાજકારણ એવો થાય છે, બરાબર ને?
હા, સામાન્ય રીતે એવો જ અર્થ કરાય છે, પણ એમની ઓળખ શું એટલી જ છે મને નથી લાગતું।
ના, એટલે જ આપણે આજે વાત કરી રહ્યા છીએ।
બરાબર, એ શબ્દ ભલે નકારાત્મક લાગે પણ મેક્યાવેલીનું પ્રધાન તો ઘણું મોટું છે।
એમને તો આધુનિક રાજકીય વિજ્ઞાનના પિતા કહેવાય છે। ઓહ, આધુનિક રાજકીય વિજ્ઞાનના પિતા!
હા, અથવા તો આધુનિક રાજકીય વાસ્તવવાદના જનક। એમણે જ, જુઓ, રાજકારણને નૈતિકતા અને ધર્મશાસ્ત્રના જે પેલું બંધન હતું એનાથી અલગ કર્યું, સત્તા ખરેખર કેવી રીતે ચાલે છે એનું વ્યવહારુ વિશ્લેષણ કર્યું, એની યથાર્થ સચ્ચાઈ પર ભાર મૂક્યો।
એટલે આદર્શોની દુનિયા નહીં પણ વાસ્તવિક દુનિયાનું રાજકારણ।
બરાબર, અને એમના વિચારો જટિલ છે। એક તરફ તમે જુઓ તો સરમુખથિયારને સલાહ આપતા લાગે અને બીજી તરફ ગણરાજ્યના હિમાયતી પણ દેખાય। આજ વિરોધાભાસ એમને બહુ રસપ્રદ બનાવે છે।
એ જે સમયમાં જીવ્યા એ ઇટાલિયન પુનર્જાગરણનો સમય, એના વિશે થોડું જણાવશો? એ સમય કેવો હતો?
અરે, એ ગજબનો સમય હતો। એક તરફ કળા, સાહિત્ય, બુદ્ધિનો વિકાસ ચરમ પર હતો। તમે વિચારો, લિયોનાર્દો દા વિન્ચી, માઇકલ એન્જેલો, એ બધા એમના સમકાલીન।
વાહ!
પણ બીજી તરફ રાજકીય રીતે ઇટાલી ભયંકર અસ્થિર હતું। એક દેશ નહોતો ત્યારે, નાના નાના શહેર રાજ્યો હતા, ફ્લોરેન્સ, વેનિસ, મિલાન, જે સતત લડતા રહેતા।
અચ્છા,
પછી પોપના પ્રદેશો હતા, બીજા રજવાડા, સત્તા માટે કાયમ ષડયંત્રો ચાલતા, જોડાણો બદલાતા રહેતા, અને ઉપરથી ફ્રાન્સ, સ્પેન જેવી મોટી સત્તાઓના આક્રમણ તો ખરા જ, ઇટાલિયન યુદ્ધોએ તો પ્રદેશને તબાહ કરી દીધો હતો।
અને એમનું પોતાનું શહેર ફ્લોરેન્સ, એની શું સ્થિતિ હતી?
ફ્લોરેન્સ તો વ્યાપાર અને સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર હતું, પણ રાજકીય રીતે એટલું જ અસ્થિર। ક્યારેક ત્યાં ગણરાજ્ય સ્થપાય તો ક્યારેક શક્તિશાળી મેડિચી પરિવારનું એકચક્રી શાસન આવી જાય,
એટલે સતત ઉથલપાથલ ચાલતી રહેતી।
હા, આ અરાજકતા, આ ઉચ્ચ દાવપેચવાળું વાતાવરણ, આ બધાએ જ મેક્યાવેલીના સત્તાના વિશ્લેષણ માટે એમ કહો કે કાચો માલ પૂરો પાડ્યો। અને પુનર્જાગરણનો જે માનવતાવાદ હતો, હ્યુમેનિઝમ, એણે એમને લિવી અને સિસેરો જેવા ક્લાસિકલ રોમન વિચારકોના અભ્યાસ તરફ વાળ્યા।
હવે એમના પોતાના જીવન વિશે વાત કરીએ, એમની કારકિર્દીમાં પણ આવા ઉતાર ચઢાવ હતા ને?
હા, ચોક્કસ। એમનો જન્મ ફ્લોરેન્સમાં થયો હતો। પરિવાર આમ સાધારણ પણ ઉમદા વંશનો ગણાતો, કેટલાક કહે છે મધ્યમવર્ગીય, પિતા વકીલ હતા, પણ શિક્ષણ ઉત્તમ મળ્યું, લેટિન અને ક્લાસિક્સમાં માસ્ટરી હતી।
અને કારકિર્દીનો મોટો વળાંક ક્યારે આવ્યો?
એ આવ્યો 1498માં, ત્યારે ફ્લોરેન્સમાંથી મેડિચી પરિવારને દેશ નિકાલ કરવામાં આવ્યો અને ગણરાજ્ય સ્થપાયું। ત્યારે 29 વર્ષની ઉંમરે મેક્યાવેલીને સેકન્ડ ચાન્સલર જેવું મોટું સરકારી પદ મળ્યું।
ઓહ, 29 વર્ષે!
હા, અને પછીના 14 વર્ષ સુધી તેઓ એકદમ સમર્પિત રાજદ્વારી અને સચિવ રહ્યા। યુરોપના મોટા દરબારોમાં ગયા, ફ્રાન્સના રાજા લુઈ 12માને મળ્યા, પેલો કુખ્યાત સેઝારે બોર્જિયા હતો એની રાજનીતિ નજીકથી જોઈ, આ બધા અનુભવોએ એમને ઘડ્યા। એમણે નાગરિક લશ્કર બનાવવાની કોશિશ પણ કરી હતી,
પણ પછી બધું બદલાઈ ગયું।
હા, 1512માં મેડિચી પરિવાર સ્પેનની મદદથી પાછો સત્તા પર આવ્યો, ગણરાજ્યનો અંત અને મેક્યાવેલીનું પતન થયું।
એટલે
એમને પદ પરથી હટાવી દીધા, કરાયા, ષડયંત્રનો આરોપ મુકાયો, જેલમાં નંખાયા અને ત્રાસ પણ આપવામાં આવ્યો હતો।
બાપરે, આ તો બહુ ખરાબ થયું।
થયું, પણ જુઓ વિરોધાભાસ
શું!
એમની વ્યાવસાયિક કારકિર્દી ભલે ફ્લોરેન્ટાઇન રિપબ્લિકની સેવામાં ગઈ, પણ એમની ખરી બૌદ્ધિક કારકિર્દી શરૂ થઈ આ ફરજિયાત નિવૃત્તિ અને દેશ નિકાલમાં।
એટલે કે જ્યારે એમની પાસે કોઈ રાજકીય સત્તા નહોતી ત્યારે એમના સૌથી શક્તિશાળી પુસ્તકો લખાયા.
બરાબર. ફ્લોરેન્સ બાર એમના નાના ખેતરમાં રહેતા હતા. હતાશ હતા, પણ એ હતાશા અને અનુભવોને એમણે લેખનમાં વાળી દીધા. આ જ સમયગાળામાં એમણે ધ પ્રિન્સ અને ડિસ્કોર્સિસ ઓન લીવી જેવી એમની માસ્ટરપીસ કૃતિઓ લખી.
ચાલો તો હવે એમની મુખ્ય કૃતિઓ પર આવીએ. ધ પ્રિન્સ સૌથી પ્રખ્યાત છે, ખરું ને?
હા, ધ પ્રિન્સ ઇલ પ્રિન્સિપો લખાયું લગભગ 1513માં. બહુ મોટું પુસ્તક નથી, પણ બહુ ક્રાંતિકારી ગ્રંથ છે. એમાં નવા શાસકને સત્તા કઈ રીતે મેળવવી અને ટકાવી રાખવી એની સલાહ છે.
અને એ જ સલાહ વિવાદાસ્પદ બની.
હા, કારણ કે એમાં દલીલ છે કે રાજ્યની સુરક્ષા માટે નેતાએ જરૂર પડે તો પરંપરાગત નૈતિકતા નેવે મૂકી દેવી જોઈએ. ક્રૂરતા, છેતરપિંડી, બળનો ઉપયોગ કરવા તૈયાર રહેવું જોઈએ. આ જ વાત એને ખતરનાક બનાવે છે. કહેવાય છે કે આ તેમણે મેડિચીની કૃપા પાછી મેળવવા લખ્યું હતું.
અને ડિસ્કોર્સિસ ઓન લીવી એ આનાથી કેટલી અલગ છે?
ડિસ્કોર્સિસ ઓન લીવી, જે લગભગ 1517માં લખાયું, એ ઘણું મોટું અને વધારે ગહન પુસ્તક છે. એમાં મેકિયાવેલી રોમન રિપબ્લિકનું વિશ્લેષણ કરે છે અને ગણરાજ્ય શાસન શ્રેષ્ઠ છે એવી દલીલ કરે છે.
એટલે ધ પ્રિન્સ કરતા સાઉલટું.
હા, આમાં નાગરિક સદગુણ, સ્વતંત્રતા, કાયદાનું શાસન, નાગરિક ભાગીદારી આ બધાની પ્રશંસા છે. આમાં મેકિયાવેલી ગણરાજ્યના હિમાયતી તરીકે દેખાય છે. ધ પ્રિન્સની સરમુખત્યાર શાહી સલાહથી તદ્દન વિપરીત ચિત્ર. આ જ મોટો કોયડો છે.
બીજી કોઈ મુખ્ય કૃતિ ખરી?
હા, ધ આર્ટ ઓફ વોર ડેલાર્તે દેલા ગ્વેરા 1521માં. આ સૈન્ય રણનીતિ પર છે. એમાં પણ પેલી વાત આવે છે કે ભાડૂતી સૈનિકો પર ભરોસો ન રખાય, રાજ્યની પોતાની નાગરિક સેના હોવી જોઈએ. લશ્કરી તાકાત અને નાગરિકોનું મનોબળ જોડાયેલા છે એવું એ માનતા.
તો આ બધા લખાણોમાંથી એમનું મુખ્ય બૌદ્ધિક પ્રદાન શું ગણવું? પેલો રાજકીય વાસ્તવવાદ જેની વાત શરૂઆતમાં કરી હતી.
હા, એ જ એમનું કેન્દ્રીય યોગદાન. રાજકારણ અને પરંપરાગત નૈતિકતા અને ધર્મશાસ્ત્રથી અલગ કરવું, એમણે રાજકીય વાસ્તવવાદનો પાયો નાખ્યો, જે એ નથી જોતું કે સત્તા કેવી હોવી જોઈએ, પણ એ જુએ છે કે સત્તા વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે, જેને એમણે ઇફેક્ચ્યુઅલ ટ્રુથ કહ્યું. રાજકારણના પોતાના નિયમો છે જે વ્યક્તિગત નૈતિકતાથી અલગ હોઈ શકે.
એમણે અમુક ખાસ ખ્યાલો પણ આપ્યા છે, જેમ કે વિર્તુ અને ફોર્તુના. એ શું છે?
હા, આ સમજવું બહુ જ અગત્યનું છે. વિર્તુ, આનો અર્થ આપણે જે સદગુણ સમજીએ છીએ એ નથી, મતલબ કે ખ્રિસ્તી સદગુણ નહીં.
તો શું છે વિર્તુ?
મેકિયાવેલી માટે વિર્ચ્યુ એટલે કુશળતા, આવડત, ચાલાકી, હિંમત, મહત્વાકાંક્ષા અને પરિસ્થિતિ પારખીને પગલાં લેવાની ક્ષમતા. આ બધું મળીને નેતાને ઘટના ઉપર પોતાની ઈચ્છા લાદવાની તાકાત આપે છે. એક પ્રકારની રાજકીય પાવર અને સ્કિલનું મિશ્રણ.
અને ફોર્તુના, એ તો ભાગ્ય જેવું લાગે છે.
બરાબર. ફોર્તુના એટલે ભાગ્ય, નસીબ, સંજોગો, જે અણધાર્યા હોય છે, આપણા કાબૂ બહારના. મેકિયાવેલીએ દલીલ કરી કે ફોર્તુના ગમે તેટલી તાકાતવર હોય, વિર્ચ્યુ ધરાવતો નેતા લગભગ અડધા પડકારોનો સામનો કરી શકે છે. એ ફોર્તુનાનો પણ અમુક હદ સુધી કાબૂમાં રાખી શકે છે.
એટલે પુરુષાર્થથી ભાગ્યને પણ પડકારી શકાય.
હા, કંઈક અંશે. એમણે કહ્યું કે ફોર્તુના નદી જેવી છે જે પૂર લાવે, પણ વિર્ચ્યુ ધરાવતો માણસ બંધ બાંધીને નુકસાન ઘટાડી શકે છે. નસીબના ભરોસે ન બેસી રહેવાય.
અને પેલી વાત કે સાધન સાધ્યને યોગ્ય ઠેરવે છે. ધી એન્ડ્સ જસ્ટિફાય ધ મીન્સ.
જો, આ ચોક્કસ શબ્દો એમણે ક્યારેય વાપર્યા નથી, પણ હા, આ વાક્ય એમના વિચારના મૂળ સુધી પહોંચે છે કે શાસકના કાર્યોનું મૂલ્યાંકન તેના પરિણામોથી થવું જોઈએ. રાજ્ય સ્થિર રહ્યું, સુરક્ષિત રહ્યું, ગૌરવ વધ્યું, આ મુખ્ય છે. એ માટે કયા સાધન વાપર્યા એ નૈતિક હતા કે નહીં એ ગૌણ છે.
આ જ વિચાર ક્રાંતિકારી હતો ને? પ્લેટો કે એરિસ્ટોટલથી સાવ અલગ.
બિલકુલ. પ્લેટો, એરિસ્ટોટલ રાજકારણને નૈતિકતાનો ભાગ ગણતા, સારો સમાજ બનાવવાનું સાધન માનતા. એક્વિનાસ જેવા ખ્રિસ્તી વિચારકોએ રાજકારણને ધર્મ સાથે જોડ્યું. મેકિયાવેલીએ આ બધું તોડી નાખ્યું. એમણે કહ્યું માણસ મૂળભૂત રીતે સ્વાર્થી અને અવિશ્વસનીય છે. આ વિચારે પછી થોમસ હોબ્સ જેવા વાસ્તવવાદીઓ માટે જમીન તૈયાર કરી.
આવા વિચારોનું સ્વાગત કેવી રીતે થયું હશે અને આજે 500 વર્ષ પછી પણ એ કેટલા પ્રસ્તુત છે?
સ્વાગત. શરૂઆતથી જ ભારે વિવાદ થયો. કેથોલિક ચર્ચે તો ધ પ્રિન્સ પર પ્રતિબંધ જ મૂકી દીધો.
ઓહ,
અને પેલો મેકિયાવેલિયન શબ્દ તો કુટિલ અનૈતિક વર્તન માટે નકારાત્મક રીતે વપરાવા લાગ્યો. સદીઓ સુધી લોકો એમને અનિષ્ટના શિક્ષક, શેતાનના સલાહકાર ગણતા રહ્યા.
પણ લાગે છે કે એમનો પ્રભાવ પણ એટલો જ રહ્યો, ટીકા છતાં.
ચોક્કસપણે. વિવાદો છતાં એમના વિચારોએ આધુનિક વિચારધારાને, ખાસ કરીને રાજકીય વિચારને, ઊંડી રીતે પ્રભાવિત કર્યો છે. ફ્રાન્સિસ બેકનથી લઈને જ્ઞાનયુગના ફિલોસોફરો અને આધુનિક સમયના રિયલ પોલિટિક્સના સમર્થકો સુધી બધા પર એમનો પ્રભાવ દેખાય છે. રાજકીય નેતાઓ અને વિચારકો એમનાથી પ્રભાવિત થયા છે.
અને પેલું તમે કહેતા હતા કે ડિસ્કોર્સિસના વિચારો પણ મહત્વના સાબિત થયા.
હા, એ પણ રસપ્રદ છે. ડિસ્કોર્સિસમાં જે ગણરાજ્યના વિચારો છે તેનો અભ્યાસ અમેરિકન રિપબ્લિકના સ્થાપકોએ કર્યો હતો, જેમ કે જ્હોન એડમ્સે. એટલે એક તરફ સરમુખત્યારશાહીના સલાહકાર, બીજી તરફ ગણરાજ્યના પ્રેરણાદાતા.
અને આજે આજની દુનિયામાં મેકિયાવેલી ક્યાં ઊભા છે?
આજે પણ રાજકીય દર્શન હોય, આંતરરાષ્ટ્રીય સંબંધો હોય કે પછી નેતૃત્વનો અભ્યાસ હોય, મેકિયાવેલી કેન્દ્રમાં છે. કારણ કે એમણે જે મૂળભૂત તણાવની વાત કરી, અસરકારક કામગીરી અને નૈતિક શુદ્ધતા વચ્ચેનો સંઘર્ષ, એ આજે પણ એટલો જ વાસ્તવિક છે.
એટલે કે કોર્પોરેટ જગતમાં પણ એમના વિચારોનો ઉલ્લેખ થતો હશે.
હા, કોર્પોરેટ નેતૃત્વથી લઈને રાજદ્વારી વ્યૂહરચના સુધી બધે જ એમના વિચારોનું વિશ્લેષણ થાય છે. પેલી વિર્ચ્યુ અને ફોર્ચ્યુનાની વાત બિઝનેસમાં પણ લાગુ પડે છે.
એમના કેટલાક પ્રખ્યાત અવતરણોની વાત કરીએ.
ગુજરાતીમાં એનો અર્થ શું થાય?
હા, જરૂર. એક બહુ પ્રખ્યાત છે, પ્રેમપાત્ર બનવા કરતાં ભયપાત્ર બનવું વધુ સારું છે જો તમે બંને ન બની શકો, ધ પ્રિન્સમાંથી.
આનો શું મતલબ?
મતલબ કે શાસક માટે પ્રેમ કરતાં ડર વધુ વિશ્વસનીય સાધન છે. લોકો જેને પ્રેમ કરે છે એને દગો આપી શકે, પણ જેનાથી ડરે છે એને નારાજ કરતાં ખચકાય છે. જો બંને મળે તો ઉત્તમ, પણ પસંદગી કરવાની હોય તો ભય વધુ સારો.
કઠોર પણ વાસ્તવિક લાગે છે. બીજું, જો બધા ખરાબ હોય અને તમે એકલા સારા બનવા જશો તો ટકી નહીં શકો.
ત્રીજું,
આ પણ ધ પ્રિન્સમાંથી જ છે. સિંહ પોતાને ઝાડથી બચાવી શકતો નથી અને શિયાળ વરુઓથી પોતાનો બચાવ કરી શકતું નથી. તેથી ઝાડને ઓળખવા માટે શિયાળ બનવું જોઈએ અને વરુઓને ડરાવવા માટે સિંહ બનવું જોઈએ.
એટલે કે શાસકમાં ચાલાકી અને તાકાત બંને હોવા જોઈએ.
બરાબર. ક્યારે શિયાળ જેવી ચતુરાઈ વાપરવી અને ક્યારે સિંહ જેવી તાકાત બતાવવી એની સમજ હોવી જોઈએ. સફળ નેતા આ બંનેનું મિશ્રણ કરે છે.
અને છેલ્લું એક,
દરેક વ્યક્તિ જુએ છે કે તમે કેવા દેખાઓ છો. બહુ ઓછા લોકો અનુભવે છે કે તમે ખરેખર શું છો. આ રાજકારણમાં દેખાવ, છબી, પબ્લિક પરસેપ્શન કેટલું મહત્વનું છે બતાવે છે. લોકો તમારા બાહ્ય દેખાવ પરથી અભિપ્રાય બાંધે છે. તમારી અંદર શું છે ઓછા લોકો જાણી શકે છે.
ખરેખર આ અવતરણો આજે પણ કેટલા સાચા લાગે છે. હવે એમની ટીકા મુખ્યત્વે કયા મુદ્દાઓ પર થાય છે અને પેલા ઈરાદાવાળા વિવાદ વિશે થોડું વધુ સ્પષ્ટ કરશો?
મુખ્ય ટીકા તો એ જ છે કે એમનું દર્શન અત્યાચાર અને અનૈતિકતાને જાણે કે યોગ્ય ઠેરવે છે. ટીકાકારો કહે છે કે રાજકારણમાંથી નૈતિકતા કાઢી નાખો તો પછી સત્તા જ એકમાત્ર ધ્યેય બની જાય, પછી માનવીય પીડાની કોઈ કિંમત ન રહે.
અને એમના ઈરાદાનો વિવાદ, શું ધ પ્રિન્સ ખરેખર સરમુખત્યારો માટે જ લખાયું હતું?
આ બહુ મોટો સવાલ છે. શું એ ખરેખર સરમુખત્યારો માટે માર્ગદર્શિકા હતી કે પછી એ એક પ્રકારનો વ્યંગ હતો? કદાચ એ શાસકોની ખરાબ પદ્ધતિઓ પ્રજા સામે ખુલ્લી પાડવા માંગતા હતા.
અથવા પેલી નોકરીવાળી વાત?
હા, કેટલાક વિદ્વાનો માને છે કે એ મેડિચી પરિવારને નોકરી માટેની અરજી જેવું હતું, પોતાની વ્યવહારુ ઉપયોગિતા સાબિત કરવાનો પ્રયાસ. આ અસ્પષ્ટતા, ખાસ કરીને જ્યારે તમે એમના ગણરાજ્ય તરફી ડિસ્કોર્સિસ વાંચો ત્યારે એમના કાર્યને સમજવું વધુ મુશ્કેલ બની જાય છે. આનંદ ચર્ચાનો વિષય છે.
લોકપ્રિય સંસ્કૃતિમાં તો એમને ઠંડા કલેજે સાધન સાધ્યને યોગ્ય ઠેરવે છે એના હિમાયતી તરીકે જ ચિતરવામાં આવે છે.
હા, પણ એમની વિચારધારાનું સરળીકરણ છે. એમનામાં આનાથી વધુ ઊંડાણ હતું.
મેકિયાવેલી વિશે કંઈક ઓછું જાણીતું રસપ્રદ વાત હોય તો જણાવો ને.
હા, એક બહુ જ પ્રખ્યાત પત્ર છે એમનો, દેશ નિકાલમાંથી લખેલો. એમાં એમણે પોતાની દિનચર્યા વર્ણવીશે. દિવસે શું કરે, ખેતરનું કામ જુએ, સ્થાનિક લોકો સાથે રમે, કદાચ ઝઘડે પણ, ટેવરમાં પત્તા રમે, સાવ સામાન્ય માણસ જેવું જીવન.
ઓ,
પણ સાંજે તેઓ પોતાના અભ્યાસખંડમાં જાય, પોતાના સારા ઔપચારિક દરબારી કપડાં પહેરે અને પછી એમના શબ્દોમાં પ્રાચીન માણસોના પ્રાચીન દરબારોમાં પ્રવેશ કરે.
એટલે કે પુસ્તકો દ્વારા?
હા, વાંચન અને લેખન દ્વારા તેઓ ઇતિહાસના મહાન દિમાગ સાથે જાણે સંવાદ કરતા. આ વિધિ એમને એમની રોજિંદી કઠોર વાસ્તવિકતામાંથી બહાર કાઢીને એમની શ્રેષ્ઠ કૃતિઓ રચવાની માનસિક શક્તિ આપતી.
આ તો ખરેખર અદ્ભુત વાત છે. દિવસ સામાન્ય માણસ, રાત્રે મહાન ચિંતક.
બીજું, તેમની રમૂજ વૃત્તિ પણ ગજબની હતી. એમણે મેન્ડ્રેગોલા જેવું પ્રખ્યાત હાસ્ય નાટક લખ્યું છે, જે પુનર્જાગરણકાળના શ્રેષ્ઠ કોમેડી નાટકોમાં ગણાય છે. આ બતાવે છે કે એમને રાજકારણ સિવાય માનવ સ્વભાવની પણ ઊંડી સમજ હતી.
એટલે માત્ર ગંભીર ચિંતક ન હતા?
ના, અને પેલી એમની ઠંડા વાસ્તવવાદની છાપ છે ને, એ છતાં મેક્યાવેલી ફ્લોરેન્સ અને ઇટાલી પ્રત્યે ખૂબ જુસ્સાદાર હતા. ધ પ્રિન્સનો છેલ્લો પ્રકરણ જુઓ, એમાં પેટ્રાકની કવિતા ટાંકીને ઇટાલીને વિદેશી વર્ચસ્વમાંથી મુક્ત કરવાની ભાવનાત્મક આકલ છે, દેશભક્તિ પણ હતી.
તો આ બધી ચર્ચા પછી આપણે સારાંશ શું કાઢી શકીએ? મેક્યાવેલી પાસેથી શું શીખવાનું છે?
જુઓ, નિકોલો મેક્યાવેલીએ રાજકારણને સમજવાની આપણી રીતને મૂળભૂત રીતે બદલી નાખી. એમણે આગ્રહ કર્યો કે રાજકીય જીવન એના પોતાના તર્કથી ચાલે છે, જે વ્યક્તિગત નૈતિકતા કે ધાર્મિક સિદ્ધાંતોથી અલગ છે. એમણે ઇટાલીનું પતન જોયું, આદર્શવાદી ગણરાજ્ય શાસનને નિષ્ફળ થતા જોયું,
અને એમાંથી એમણે વાસ્તવિકતાનો પાઠ શીખ્યો.
હા, એમણે સત્તા ખરેખર કેવી રીતે કામ કરે છે તેનું કઠોર પણ વાસ્તવિક વિશ્લેષણ આપ્યું. એમણે ઓળખ્યું કે અસરકારક નેતૃત્વ માટે ક્યારેક નૈતિક રીતે શંકાસ્પદ પસંદગી કરવી પડે. લોકપ્રિય સમર્થન જન્મના આધારે મળતા સ્થાન કરતાં વધુ મહત્વનું છે, અને પરિસ્થિતિ મુજબ બદલાવાની ક્ષમતા, અનુકૂલનશીલતા એ કઠોર સિદ્ધાંતો કરતાં વધુ જરૂરી છે. આ બધા વિચારોએ આધુનિક રાજકીય વિજ્ઞાનનો પાયો નાખ્યો.
એટલે એમનું મહત્વ અનૈતિકતા શીખવવામાં નથી, પણ રાજકીય જીવનમાં જે નૈતિક દ્વિધાઓ અને તણાવો રહેલા છે તેનો સામનો કરવા આપણને મજબૂર કરવામાં છે.
બિલકુલ સાચું. એમનું કાર્ય આજે પણ એટલા માટે જ મહત્વનું છે કારણ કે એ જ સનાતન પડકારની વાત કરે છે. એવી દુનિયામાં સારા પરિણામો કેવી રીતે લાવવા જ્યાં સંપૂર્ણપણે સારા માધ્યમો કદાચ પૂરતા ન હોય.
હમ, મેક્યાવેલી આપણને ખરેખર એક મૂળભૂત દ્વિધા સાથે છોડી જાય છે. રાજકીય અસરકારકતા એટલે કે શાંતિ અને સ્થિરતા જેવા સારા પરિણામો મેળવવા, અને પરંપરાગત નૈતિકતા એટલે કે કદાચ ગંદા સાધનોનો ઉપયોગ કરવો પડે, આ બંને વચ્ચેનો તણાવ. શું આદર્શો સાથે સમાધાન કર્યા વિના અસરકારક રીતે શાસન કરવું શક્ય છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું. એમના 500 વર્ષ જૂના વિચારો આજે પણ આપણને પડકાર ફેંકે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.